પ્રવચન નંબર 669 તારીખ 21/2/97 44 મિનિટ પ્રવચન સાર ગાથા 124 તથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 1
કારવિંદો સંયુક્ત નિત્યં જયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમો વરી મંગલમ કુંકુંડાર્યો જૈન ધર્મોસ્ત મંગલમ સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારકમ પ્રદાનમ સર્વ ધર્મણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુત્યાચકાશતે ચિસ્વભાવાય ભાવાય સર્વદર્શિને પ્રવચન સાર આ શ્રી પ્રવચન સાર શાસ્ત્ર છે એનો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન જ્ઞેય તત્વનો અધિકાર ચાલે છે. એમાં ગાથા 124માં આચાર્ય ભગવાન કહે છે, જ્ઞાન અર્થ વિકલ્પ તે જીવોથી કરાતું કર્મ છે, તે છે અનેક પ્રકારનું, ફળ સૌખ અથવા દુઃખ છે. અન્વયાર્થ અર્થ વિકલ્પ એનો ખુલાસો કૌંસમાં કરે છે. અર્થ વિકલ્પ એટલે શું? અર્થાત સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ એક સાથે અવભાસન પ્રતિભાસન તે જ્ઞાન છે. અર્થ વિકલ્પ એટલે શું? કે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક એક સાથે અવભાસન પ્રતિભાસન તે જ્ઞાન છે. એટલી વાત લેવી છે આપણે મૂળતો, એના ઉપરથી બીજો આશય છે. ટીકા. પ્રથમ તો જ્ઞાન અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. 2000 વર્ષ પહેલાની આ ગાથા છે. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. ત્રણ શબ્દો છે, અર્થ વિકલ્પ જ્ઞાન. હવે એનો અર્થ કરે છે. અર્થ એટલે શું? અર્થ શબ્દ છે, એનો અર્થ શું થાય છે? એમ અર્થ એટલે શું? સ્વ પરના વિભાગ પૂર્વક એટલે સ્વ અને પરની જુદાઈ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. આખું વિશ્વ, વિશ્વના બે અર્થ કર્યા, સ્વ અને પર, એની જુદાઈપૂર્વક વિભાગપૂર્વક રહેલા પદાર્થો તેને વિશ્વ કહેવામાં આવે છે. તે વિશ્વ છે. નીચે વિશ્વનો અર્થ કર્યો છે, સમર્થ પદાર્થો, દ્રવ્ય ગુણ પર્યાયો, પદાર્થોમાં સ્વ અને પર એવા બે વિભાગ છે, સ્વપદાર્થ અને પર પદાર્થ. જે જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે. સ્વ પરના વિભાગ પર તે અર્થ છે. તેના આકારોનું એટલે તેના સ્વરૂપોનું અવભાસન તે વિકલ્પ. એટલે બે અર્થ કર્યા, એક અર્થનો વિકલ્પ કર્યો સ્વ પરના વિભાગ પૂર્વક વિશ્વ, એ અર્થનો અર્થ, અને તેના આકારોનું, તેના જેવા જેવા સ્વરૂપો હોય, લાંબા ટૂંકા ખાટા મીઠા એ બધા પદાર્થોના જે સ્વભાવો હોય તેનું અવભાસન તે વિકલ્પ. હવે નીચે પાછો અવભાસન એનો અર્થ કરે છે. અવભાસું તે, પ્રકાશવું તે, જણાવવું તે, પ્રગટ થવું તે. એના આકારો અહીંયા પ્રતિભાષે છે, જણાય છે. એનું નામ વિકલ્પ, અર્થ વિકલ્પ, બે થી અર્થ. હવે જ્ઞાન કોને કહેવાય? અર્થ વિકલ્પ જ્ઞાન, બે ના અર્થ થઈ ગયા. હવે જ્ઞાન નો અર્થ શું? એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. અને દર્પણના નિજ વિસ્તારની માફક, એ દર્પણનો જ વિસ્તાર છે. પર પદાર્થમાં પ્રતિભાસે છે, પણ પર પદાર્થનો વિસ્તાર આમાં નથી. અને દર્પણના નિજ વિસ્તારની માફક, અર્થાત જેમ દર્પણના નિજ વિસ્તારમાં એની સ્વચ્છતામાં એની પર્યાયમાં સ્વ ને પર આકારો, આકાર એટલે સ્વરૂપો, જડ જડ રૂપે ચેતન ચેતન રૂપે જેવા આકારો સ્વભાવ છે, એવા આકારો એકી સાથે પ્રકાશે છે, એકી સાથે પ્રતિભાસ થાય છે. તેમ જેમાં દર્પણનો દાખલો આપ્યો, તેમ જેમાં એટલે જ્ઞાનમાં, જેમાં યુગપદ એક સાથે એક સમયમાં, બે સમય ના લાગે, જેમાં યુગપદ સ્વ પર આકારો અવભાસે છે, પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝલકે છે, એવો જે અર્થ વિકલ્પ, તેનું નામ જ્ઞાન છે. આ જ્ઞાનની વ્યાખ્યા કરી. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે દર્પણમાં જેમ સ્વપર પદાર્થો પ્રતિભાસે છે, એમ જ્ઞાનમાં જગતના બધા પદાર્થો સ્વને પર એ બધાનો અહીંયા પ્રતિભાસ થાય છે, એનું નામ જ્ઞાન છે. હવે એ તો મૂળ ગાથા છે, એનો જન્મ આમાં થયો છે. તે પછી 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર્ય થયા, એને એક પુરુષાર્થી ઉપાય નામનું સ્વતંત્ર શાસ્ત્ર બનાવ્યું છે. એ પ્રતિભાસની ચોખવટ આમાં બહુ સારી રીતે તેઓ કરી છે. આપણે આ પ્રતિભાસનો જે વિષય છે, પ્રતિભાસમાં પ્રતિભાસનો જેને ખ્યાલ આવે એનું જ્ઞાન અંતર્મુખ જ થાય. આત્માનો અનુભવ કેમ થાય? એના માટે આ પ્રતિભા શબ્દ છે ઘણો ઉપયોગી છે, ઘણો માર્મિક છે. પ્રતિભાસનો વિસ્તાર તો જેટલો કરીએ એટલો થઈ શકે એવું છે, પણ આપણે તો અહીંયા પ્રયોજનભૂત, પ્રયોજન તો આત્માને, આત્માન દર્શન કેમ થાય? અનંતકાળથી પરને દર્શન કરતો આવે છે ઇન્દ્રિય જ્ઞાન વડે. એ જ્ઞાને તો પરને અત્યાર સુધી જાણ્યું નથી, અત્યારે પરને જાણતો નથી જ્ઞાન, તો ભવિષ્યકાળે પણ જ્ઞાન તો પરને જાણશે જ નહીં. તો પરને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન સ્વને તિરોભૂત કરીને, એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણી શકતું નથી, એનામાં તાકાત જ નથી. કેમ કે પરાશ્રિત છે, અને દ્રવ્ય ઇન્દ્રિયનું જેને અવલંબન છે, પરાધીન છે. એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણીને જાણેલાનું સંધાન કરે છે. શરીરને જાણે તો શરીર મારું, રાગને જાણે તો રાગ મારું, એમ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણતા પરમાં અહંકારને મમકાર કરીને જીવ જ્ઞાનનું અજ્ઞાન કરી બેઠો છે. હવે જો એને પ્રતિભાસ ઉપર લક્ષ આવશે તો એનું જ્ઞાન અંતર્મુખ થઈ જશે. બહિર્મુખ જ્ઞાનમાં ખરેખર આત્મા પણ જાણવામાં આવતો નથી, અને બહિર્મુખ જ્ઞાનમાં પરપદાર્થ પણ જાણવામાં ખરેખર આવતો નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં સ અને પરનો પ્રતિભાસ થાય છે તે ખરેખર એમાં યથાર્થનું જ્ઞાન થઈ શકે છે. પર સન્મુખ થયા વિના સ્વસન્મુખ રહેતું જ્ઞાન સ્વને તો જાણે છે પણ પરનો જે પ્રતિભાસ થાય છે એ પરના પ્રતિભાસને જાણતો નથી, પણ પરનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એને જ્ઞાન જાણે છે, એ જ્ઞાન આત્માને જાણે છે. રાગ છે સામે, રાગનો પ્રતિભાસ થયો તો જ્ઞાન રાગને જાણતો નથી, રાગને જાણે તો અજ્ઞાન, અને પ્રતિભાસમય જ્ઞાનને જાણે તો સમય જ્ઞાન થઈ જાય છે. એવી અપૂર્વ વાત પ્રતિભાસની આવી છે બહાર, અને એ શાસ્ત્રોનો આધાર આપીને હું શરૂ કરું છું. પેલો આ શાસ્ત્રનો આધાર આપ્યો કુંદકુંદ ભગવાનનો મૂળ ગાથા 2000 વર્ષ પહેલા, એના પછી ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય થયા સમર્થ, એમને પુરુષાસ્ત્રીથી ઉપાય બનાવી શાસ્ત્ર સ્વતંત્ર. એમાં પહેલી જ ગાથામાં માંગલિક કરે છે, એનું માંગલિક જ જુદા જાતનું હોય છે. જેમ કે સમયસારમાં માંગલિક કર્યું તો સિદ્ધ પરમાત્માને અરિહંતને નમસ્કાર કરું છું એમ ન લખતા નમઃ સમયસારાય હું મારા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, એમાં 415 ગાથામાં જે કહેવું છે એ ટૂંકામાં કહ્યું કે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. તો શુદ્ધાત્મા કેવો છે કે તે મિથ્યાત્વના પરિણામથી રહિત છે, રાગ દ્વેષ મોહના પરિણામથી રહિત, ભાવ કર્મથી રહિત, દ્રવ્ય કર્મથી રહિત, તો કર્મ ત્રણેય એ રહિત છે, એવો છું શુદ્ધાત્મા, એને હું નમસ્કાર કરું છું, એના તરફ નમું છું, વળું છું, ઢળું છું. એમ જેમ એમાં કહ્યું ત્યાં એક પ્રશ્ન ઉભો થયો કે હંમેશા શાસ્ત્ર લખતી હતા તો એને દેવગુરુ શાસ્ત્રનો નમસ્કાર બહુમાન કરવું જોઈએ, સિદ્ધને અરિહંતને આચાર્ય પાસ, અને આ નમઃ સમયસાર કેમ કહ્યું એનો બધો ખુલાસો સમયસારમાં છે, અહીંયા જોઈ લેવો. એમ અહીંયા પુરુષાર્થી ઉપાય મુખ્યપણે ચરણાનુયોગનું શાસ્ત્ર છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં પણ એને મૂળ પહેલી જ ગાથામાં બધી વાત કહી દીધી છે, પછી એનો બધો વિસ્તાર છે. એટલે આપણે આજે પહેલી ગાથા લેવી છે અને 15 કલાક ચાલશે, અત્યારે 15 કલાક, સાંજે 15 કલાક, 3 થી 4:15. સૂત્ર અવતાર એટલે આ સૂત્રનો અવતાર જન્મ થાય છે પહેલી ગાથા, એનો અનિવાર્ય જેમ જેવી રીતે દર્પણની સપાટીની પેઠે દર્પણનું દળ તો સ્વચ્છ જ છે અને એની જે પર્યાય પ્રગટ થાય છે એ મલિન થતી નથી પણ સ્વચ્છ પ્રગટ થાય છે, જેવું સામાન્ય હોય એવી એને વિશેષ પર્યાય હોય, એને મળતી હોય સામાન્યને મળે એ વિશેષ એનું, સામાન્યને ન મળતું હોય એ વિશેષ એનું નથી. જેમ કે આત્મા જ્ઞાયક છે એ સામાન્ય સ્વભાવ છે, તો એનો વિશેષ રાગ તે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ આત્માનો વિશેષ નથી, કેમ કે એ અણમળતો ભાવ છે. જેમ આત્મા ચૈતન્ય છે એનો પર્યાય પણ ચેતના હોય, એની પર્યાયમાં જડતા ન હોય, આત્મા ચેતન અને એની પર્યાય જડ રાગ એમ કોઈ કાળે બને નહીં, સામાન્યથી વિશેષ વિરુદ્ધ ન હોવો જોઈએ. બરાબર, જો એ વિરુદ્ધ જે દેખાય છે એ આત્માના પરિણામ જ નથી. આ પ્રતિભા શબ્દ એવો બહાર આવ્યો છે શાસ્ત્રથી ગુરુદેવથી કે મિથ્યાત્વ ચક્ષુર થઈ જશે, નાશ થઈ જશે, મિથ્યાત્વ રહેશે નહીં. જે ઘેરાઈથી ઊંડાણથી પ્રતિભાસનું અધ્યયન કરશે, પ્રતિભાસ એક શબ્દ છે, એનું વાચ્ય શું છે, એનો મર્મ શું છે એ પ્રયત્ન કરશે તો અંતર્મુખ થઈ જશે. બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન નહીં રહીએ, એ બહિર્મુખ થઈને ઇન્દ્રિય જ્ઞાન જાણશે, પરને કેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી સાધક અવસ્થામાં પણ આત્મજ્ઞાન તો પરને જાણશે જ નહીં. ખરેખર અત્યારે જાણતું નથી, પણ જાણતો નથી એનો વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ અનુભવથી આવી જશે. તો કે છે જેમ દર્પણની સપાટી નીપે છે, દર્પણનું દળ તો સ્વચ્છ જ હોય પણ એની પર્યાયમાં જ્યારે કોલસાની કળ પ્રતિભાસે, કોલસો સામે પદાર્થ છે એ તો કાળો છે અને એનો પ્રતિભાસ દર્પણની પર્યાયમાં પ્રતિભાસ થાય છે, ઝલકે છે. તો જ્યારે એ કોલસો ઝલકે ત્યારે તો એની પર્યાય કાળી થાય કે ન થાય, સમજી ગયા? એની જે સામાન્ય તો સ્વચ્છ છે તો એનો વિશેષ મલિન હોય કે ન હોય, જો એનું વિશેષ એના જેવું જ હોય, દર્પણ સ્વચ્છ છે અને એનો વિશેષ એટલે પર્યાય એ મલિન ન હોય, નિયમ એની પર્યાય સ્વચ્છ જ હોવી જોઈએ. મેં વિચાર કર્યો સ્વપ્ન આવી નથી આયા, કે આગળ બેસે છે તો છે ખરી કોને કહો બેઠ કઈ વગર. આ ભગવાન મહાવીર પછી પરંપરા ચાલે છે સતની, એમાં કોઈ કોઈ વખત વચ્ચે કાળ એવો આવી જાય છે, કળી કાળ, કે સતનું વ્યાખ્યા બહાર ના આવે અને અસતની પરોપના થવા માંડી, એવો કાળે વચ્ચે આવે છે. પણ આપણા નસીબે કુદરતી આ કાળમાં આપણે જન્મા, એ કાળમાં ગુરુદેવનો જન્મ થયો એટલે સતની વાત બહાર આવી, ઘણી વાત બહાર આવી ગઈ. એમાં એ આ જે પ્રતિભાસ છે, આત્મા સ્વને જાણે ને પરને જાણે એવો જે વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, ચાર પ્રકારના વ્યવહારમાં બે અસદભૂત વ્યવહાર છે કે રાગ થાય છે જ્ઞાન આત્મામાં અને રાગ આત્મામાં થાય છે એમ જાણવું ને કેવું અસદભૂત વ્યવહાર, ખોટો વ્યવહાર છે. એના બે ભેદ બુદ્ધિપૂર્વક ને અભૂતપૂર્વક, સદભૂત ઉપચરિત અનુપચરિત, અસદભૂત એ આત્મામાં નથી. એટલે એ ચાર પ્રકારના વ્યવહારમાંથી તો બે પ્રકારનો વ્યવહાર તો એક સમયમાં ઉડી જાય, વિચાર કરે તો આત્મામાં રાગ થાય છે એ ભ્રાંતિ વટી જાય, ત્યારે આત્મામાં શું થાય છે કે જ્ઞાન થાય છે. સમયે સમયે બધા જીવોને જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. અજ્ઞાનીઓ જ્ઞાનીઓ આઠે જ્ઞાનની પર્યાયમાં કુમતિ કુશ્રુત કોવધી, સુમતિ સુશ્રુત સુઅવધી, મન પર્યોગ અવધિને કેવળ જ્ઞાન, આઠે પ્રકારની જ્ઞાનની પર્યાયમાં નિગોદના જીવમાં પણ સ્વપરનો પ્રતિભાસ થઈ ચૂક્યો છે, નવો થતો નથી. હવે જ્યારે આત્મા અનાદિ અનંત છે તેનું લક્ષણ ઉપયોગ પણ અનાદિ અનંત છે, સમય જ્ઞાન મિથ્યા જ્ઞાન હમણાં ન લેવું, વિશેષણ સામાન્ય ઉપયોગ, એ ઉપયોગમાં અનાદિ અનંત જે દ્રવ્યો છે એ દ્રવ્યોના પ્રત્યેક દ્રવ્યની ભૂત ભવિષ્ય વર્તમાન કર્ણકાળની પર્યાય સહિતનું દ્રવ્ય, એવા અનંત આ દ્રવ્યો, એમાં જ્ઞાનમાં પ્રતિભાસે છે. નિગોદિયાને પણ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ગમે હોય હવે એમાં જે પ્રતિભાસ થાય છે પરપદાર્થનો, એ પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસ થાય છે. મલિન પર્યાય હોય તો પ્રતિભાસ ન થાય, પણ એને શુદ્ધ થવાની જરૂર નથી, સ્વચ્છ છે. શુદ્ધતા થાય ત્યારે પ્રતિભાસ થાય એમ નથી, પણ એ જ્ઞાનની પર્યાય જે ઉપયોગો લક્ષણ છે એ લક્ષણ હંમેશા સ્વચ્છ છે. જેવું સામાન્ય સ્વચ્છતા એમ આ પણ સ્વચ્છ છે ઉપયોગ, અને એ ઉપયોગમાં અંતર્મુખ થયા વિના અને બહિર્મુખ થયા વિના, અંતર્મુખ થયા વિના પણ જ્ઞાયક પ્રતિભા છે અને બહિર્મુખ થયા વિના પણ પરપદાર્થો એમાં. સમજાણું કઈ મધુભાઈ? કે બહિર્મુખ થાય ત્યારે પરપદાર્થો પ્રતિભા છે અને અંતર્મુખ થાય ત્યારે જ્ઞાયક પ્રતિભા છે એમ નથી. દર્પણની પર્યાયમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. દર્પણની પર્યાય તો દર્પણની પર્યાય રૂપે જ છે, એ તો જળ છે, એને અંતર્મુખ કે બહિર્મુખ થવાનો જવા તો સવાલ જ નથી. છતાં પણ એ પર્યાયની સ્વચ્છતા એવી છે કે એમાં સ્વપ્નનો પ્રતિભાસ થયા જ કરે છે. નિરંતર હોમ તો થઈ ગયો છે પણ વર્તમાનની અપેક્ષાએ થાય છે એમ કહેવામાં આવે છે. હવે એ સ્વપ્નનો જે પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ પરસન્મુખે નથી ને સ્વસન્મુખે નથી, એ તો સામાન્ય ઉપયોગ છે. પછી એ ઉપયોગ કેના તરફ વળે છે? સ્વ તરફ વળી જાય તો સમી જ્ઞાન અને પર તરફ વળે તો મિથ્યા જ્ઞાન, વિષયના ભેદે ભેદ થઈ જાય છે. બાકી છે તો સામાન્ય ઉપયોગ, પ્રગટ તો સામાન્ય જ થાય છે, પછી સામાન્યનો વિશેષ થઈ જાય છે લક્ષ ફેરે. કેમ કે સામાન્ય ઉપયોગ છે, બંધ મોક્ષનું કારણ નથી. સામાન્ય ઉપયોગ છે એ બંધનું કારણ કે મોક્ષનું કારણ નથી. સામાન્ય ઉપયોગમાં તો માત્ર પ્રતિભાસ છે. સામાન્ય ઉપયોગ સામાન્યને જાણે છે અને સામાન્ય ઉપયોગ પરને જાણે છે, જાણે છે એમ નથી, પ્રતિભાસ થાય છે માત્ર. હવે જે પ્રતિભા સામાન્યમાં થયો એને જીવને વિશેષ પણ થાય છે, તો વિશેષમાં જો પરસન્મુખ હોય તો મિથ્યા જ્ઞાન થઈ ગયું, પરમારું એમ થઈ ગયું, પરને જાણતા પરમાહમ ખ્યાવીને રહેતું નથી. અને જો સ્વસન્મુખ થાય કે જ્ઞાયક તે હું તો સમી જ્ઞાન થઈ જાય છે. એ બે પ્રકાર બંધમોક્ષનું કારણ વિશેષ છે. પરસન્મુખ થાય તો બંધ, સરસન્મુખ થાય તો મુક્ત. સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ નથી. સૂક્ષ્મ જ્ઞાન સામાન્ય છે એ બંધ મોક્ષનું કારણ નથી. વિશેષમાં પણ જો પરસન્મુખ થાય તો બંધાઈ જાય છે અને સ્વસન્મુખ ઉપયોગ થાય તો મુકાઈ જાય છે.
સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ
નથી, બિલકુલ નથી. બંધ મોક્ષનું કારણ એકું કે વિષય ભેદે ભેદ છે. હવે જ્ઞાન તો આત્માનું હતું, એ લક્ષણ તો જીવનું હતું ઉપયોગ, પણ જેનું લક્ષણ છે એને પ્રસિદ્ધ ન કરતા અલક્ષને પ્રસિદ્ધ કરવા માંડ્યું. અલક્ષ એટલે પૂતગલને પ્રસિદ્ધ કર્યું, પૂતગલનું તો લક્ષણ નથી ઉપયોગ, જેનું લક્ષણ નથી એને પ્રસિદ્ધ કરાવ્યું તો એ તો અજ્ઞાન થઈ ગયું. હવે પાછો ફરે છે જયારે ત્યારે પ્રતિભાસમાંથી એમાં એને આવ્યું કે ઓ આ તો પર પદાર્થને હું જાણતો નથી, પર પદાર્થો મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે. દર્પણમાં લાલ ફૂલનો પ્રતિભાસ દેખીને અજ્ઞાની અપરીક્ષક જીવ એ સ્ફટિકમણીને લાલ દેખે છે. હવે વિચારો કે એ લાલ ફૂલની પર્યાય લાલ, ફૂલે લાલ ને એની પર્યાય પણ લાલ, એ પર્યાયને દ્રવ્ય એ પર્યાય તો ફૂલથી અભિન્ન છે, અહીંયા પ્રતિભાસ થાય છે સ્ફટિકમણીમાં, પણ અહીંયા એ રતાસ ઉડીને માંથી નીકળીને આવે છે નથી આવતી, ને અહીંની સ્વચ્છતા અહીંયા જાય છે દર્પણની, દર્પણની સ્વચ્છતા દર્પણમાં અહીં છે અને ફૂલની રતાસ ફૂલમાં રહેલી છે, માત્ર એનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસના સમયે બે જીવને જાણે છે, એક પરીક્ષક ને અપરીક્ષક. હવે જો ખરેખર એ રાત્રિ પર્યાય થઈ હોય તો બધાને બે ને રાત્રિ દેખાવી
જોઈએ.
એક કે છે કે આ સ્ફટિકમણી લાલ છે, કાચ છે, બીજો કે છે આ તો સ્ફટિકમણી સ્વચ્છ છે, કે સાહેબ એ સ્વચ્છતા તમે કરીને વાત, એ તો ત્રિકાળી સ્વચ્છતા છે, હું કહું છું વર્તમાનમાં એ લાલ થઈ ગઈ છે. તો જવેરી કે છે કે હું વર્તમાનમાં સફેદ કહું છું, તું વર્તમાનમાં લાલ કે છું, આપણી બેની ભૂલ વર્તમાનમાં થાય છે. કેમ કે પ્રતિભાસ દેખાણો ને એમાં, હા હા આ તો કાચ, આ તો કાચ છે કે પેપર વેટ, બોલો કે આ તો 10 લાખ રૂપિયા આવશે કાલ વેચીશ તો, સમજી ગયા. હવે પરીક્ષામાં ફેર મોટો, નફો નુકસાન મોટું. એમ દર્પણમાં જેમ પ્રતિભાસ થાય છે, કોલસાનો, ઝાડનો, બોરનો, ગમે એનો પ્રતિભાસ થાય છે, ભાઈ એ કઈ પ્રતિભાસ જે થાય છે એમાં નથી આવી ગયું. હવે જેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, જેનો પ્રતિભાસ થાય છે રાગનો, શરીરનો, એ પ્રતિભાસ તો જ્ઞાનમય છે, એ પ્રતિભાસ જ્ઞેયમય નથી. એ જ્ઞાકાર જ્ઞાન છે પણ એ જ્ઞાકાર નથી, જ્ઞાકાર નિમિત્તમાં છે અને જ્ઞાકાર જ્ઞાન ઉપાદાનમાં છે. ઓલું જ્ઞાકાર કહેવાય ને એના આકારો, પદાર્થો જેવા હોય એના આકાર હોય પણ એના જ્ઞાકારો કહેવાય, સમજી ગયા. અને એ જ્ઞાકારોનો પ્રતિભાસ અહીં થાય છે, જેવો પદાર્થ હોય એવો પ્રતિભાસ છે. ભાઈ પદાર્થ અહીં આવે નહીં, કોલસાની કળપ કે અગ્નિની ઉષ્ણતા દર્પણમાં આવે, આવી શકે જ નહીં, અશક્ય છે. એ તો માત્ર એનો પ્રતિભાસ થાય છે. તો એ ઝવેરી કહે છે કે આ તો સફેદ છે, એકદમ સ્વચ્છ સ્ફટિકમણી છે, દ્રવ્ય ગુણ પર્યાય સરખા છે એના, સમજી ગયા. એમ સરખા છે એમ અરંતના દ્રવ્ય ગુણ પર્યાયને જોવે, આ હા હા હા, દ્રવ્યમાં ચેતના, ગુણમાં ચૈતન્ય અને એની પર્યાયમાં ચીજ વિવર્તન ચેતના જાઉં છું. એની પર્યાયમાં રાગ નથી, પછી અહીંયા મેળવે છે અહીંયા કે હું એ ચેતન, મારા ગુણો ચૈતન્ય અને ચેતના મારી પર્યાય છે. આ જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, પરને જાણતો નથી. ત્યાં અરિયંતને યારે મળીને પોતાનો આત્મા એવો છે તો મોક્ષે થઈ જાય છે. સામાન્યથી મળે, વિશેષથી ન મળે. આ ખરેખર તો અહીંયા પણ વિશેષમાં રાગ થતો નથી, વિશેષમાં જ્ઞાન જ થાય છે, પણ એને રાગનો પ્રતિભાસ દેખીને ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે મારામાં જાણે રાગ થાય છે એવી ભ્રાંતિ થઈ છે, ભ્રાંતિ નીકળી જાય છે. રાગ નથી નીકળતો, રાગ તો આવ્યો હોય તો નીકળે ને. એટલે તો રોકાઈ ગયો જાય કે મારી પર્યાયમાં તો રાગ થાય છે ને, દ્રવ્યમાં રાગ ન થાય તો કઈ નહીં, એવા વ્યવહારના કથનને સત્યાર્થ માનીને ભ્રાંતિમાં જીવ પડી ગયા છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાન જ પ્રગટ થાય છે અને એ જ્ઞાનમાં બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાઈ ગયો છે પણ માનતો નથી. આ કે રાગ થાય છે, પણ રાગ થાય છે તો એ વિશેષ છે રાગ, જળ એમાં કઈ જાણવાની ક્રિયા તો નથી. તો એ રાગ છે, એ પર્યાય છે, કોની છે, કોની આરે મળે છે, તપાસ તો કર. કારો આની આરે મેળવા જાઉં તો મળતું નથી, અને પૂતગલની હારે મેળવા જાઓ તો યા તો સ્પર્શ ગંધવર્ણ છે, એ કેવી રીતે એને મેળવવું, કે એ નો કર્મની તે વાત છોડી દે, તું દ્રવ્યકર્મમાં જા. આ રાગ છે એ દ્રવ્યકર્મના પરિણામ છે, નો કર્મના પરિણામ નથી. આ પથ્થરો છે ને એનો કર્મ છે, એમાં રાગ ન થાય, દ્રવ્યકર્મમાં રાગ થાય, એનો અનુભવ છે. એ ક્યાંથી આવ્યો રાગ એમાં? કે પૂર્વે અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને એ પરિણમ્યો હતો, એનું નિમિત્ત પામીને ઓલું એનો અનુભવ રૂપે પરિણમ્યો છે. આ મુંબઈમાં ઘણા વર્ષ પહેલા પ્રશ્ન થયો હતો, ત્યાં તો વાંચતો હતો ને ત્યારે, પછી વંચાયું કે કરોષ્ટિકામાં ત્રીજી ગાથામાં છે, જોઈ લેજો. હા, રાગ છે ને એ જીવનો સ્વભાવ તો નથી પણ વિભાવ પણ નથી, અને રાગ છે એ પૂદગલનો સ્વભાવ છે. તો પ્રશ્ન થયો કે સ્વભાવ કેમ કહ્યું? મેં કે ત્રણેય કાળનો સ્વભાવ છે. અત્યારે ભલે કદાચ કર્મણ વર્ગના રાગને છોડીને બીજા રૂપે પ્રણમ્યું, પાછું પ્રણમશે એનામાં રાગ રૂપે પ્રણવાની શક્તિ પડી છે. ભગવાન આત્મામાં રાગ રૂપે પ્રણવાની શક્તિ જ નથી. અત્યારે પ્રણમતો નથી, કોઈ કાળે પ્રણમશે નહીં. પ્રણમે છે એ બીજી ચીજ છે, જીતો જ્ઞાન રૂપે પ્રણમે છે. આવી અપૂર્વ વાતો છે ભાઈ. એ ગાથા ઊંચી છે, એટલા માટે લીધી છે ગાથા, કે આ કેવળ જ્ઞાનની મુખ્યતાથી આ ગાથા છે. આ ગાથા કેવળ જ્ઞાનની મુખ્યતાથી લખાણી છે. પણ જેમ કેવળ જ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થો પ્રતિભાસે છે પર્યાય સહિતના, એમ પ્રત્યેક જીવની પર્યાયમાં પણ ત્રણ કાળના પદાર્થો પ્રતિભાસે છે. પ્રત્યક્ષ અને પરોક્ષની વાત ગૌણ છે, પ્રતિભાસ બેનો સરખો છે. ગૌણ છે, બાકી બે ને સરખો પ્રતિભાસ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું એને પણ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણકાળની પોતાની પરની પર્યાય પ્રતિભાસે છે. એ જ પ્રકારે જેટલો પ્રતિભાસ કેવળ જ્ઞાનમાં છે સ્વપ્નનો, એટલો નિગોડ નહીં જ્ઞાનની પર્યાયમાં, એટલો જ કઈ ઓછા હોતો એમાં છે. પ્રતિભાસ બે ને સરખો છે. પણ પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાન છે. રાગનો પ્રતિભાસ થયો તો મેં જીવ રાગી થઈ ગયો ક્યાંથી આવ્યું? કોલસાનો પ્રતિભાસ થયો દર્પણમાં તો દર્પણ કાળો થઈ ગયો, આવ્યું ક્યાંથી? અગ્નિનો પ્રતિભાસ થયો તો દર્પણ ઊંડો થયો, ક્યાં ગરમ થયું છે? એમાં આવતો નથી, પ્રવેશ નથી. નિમિત્તનો પ્રવેશ ઉપાદાનમાં નથી. નિમિત્તનો પ્રતિભાસ છે પણ નિમિત્તનો પ્રવેશ? રાગનો પ્રતિભાસ થાય પણ રાગીમાં આવે? પેલા તો બહુ દાખલો આપતો ને અગ્નિનો, ત્યારે એક બાળક નિશાળે ત્યાં આવ્યો ભણીને, તો સામે અગ્નિ હતી, ભડભડ થતી હતી આવી રીતે. એ મમ્મી અરીસો બળે છે, ઠાઠ ઠાઠ ને કર, આખું ઘર હળગશે. તો કેમ? એમાં આગ લાગી છે અરીસામાં. હા, તો એમ કર, પાણી લઈ ને ઠારી નાખ. તે ટબુડી લીધી, લોટો મોટો તો ઉપાડી શકે નહીં, ડોલ ઉપાડી શકે નહીં, ટબુડી લઈને છાંટું કે મમ્મી ઠરતું નથી. તો મોટો લોટો લે, તો લોટો લઈને છાંટું, ઠરતું નથી. હવે તું ઠાર નહીં જાણ કરે, હમણાં આપણે હળગી જશો બધાય. મને શું વાતો કરે? ટાટા પટે તો ટાટા પટે વાત કરે ને, એને ક્યાં અહીંયા ઉષ્ણતા ગરી ગઈ છે. તો કહી લઉં, ડોલ લઉં, ડોલ લઈને આમ નાખી માથે અરીસાને માથે. તો એમાં તો કઈ અગ્નિ ઘટી પણ નહીં જરાય, એ તો અગ્નિ જળ થતી હતી લબક ચબક. કે અરીસો ક્યાં હળગે છે? તો અગ્નિ છે એમ, અહીંયા ગરમ નથી. તો કે ના મમ્મી, એમ કર, તું તારો હાથ લગાવી. એને તો હાથ આમ ફેરવો આખા અરીસામાં, એ તો નિશંક હતી કે પ્રતિભાસ થવા છતાં પદાર્થ એમાં આવતો નથી. એક કરોડ ના હીરા પડ્યા છે, એના પ્રતિભાસ થાય છે તો હીરામાં આવે છે એ મકાન મોટર બંગલા. એવી રીતે રાગનો પ્રતિભાસ થાય છે, દુઃખનો પ્રતિભાસ થાય છે, પણ આત્મા દુઃખરૂપે પરિણમતો નથી. દુઃખનો પ્રતિભાસ થાય છતાં દુઃખને જાણે નહીં, રાગનો પ્રતિભાસ થાય છતાં રાગને જાણે નહીં. પ્રતિભાસ રાગનો થયો એ જ્ઞાનની પર્યાયમાં, એ જ્ઞાનની પર્યાય તો જ્ઞાયક નહીં છે, તો જ્ઞાયકને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે એને ક્યાં જાણવા જાય છે? આ અંતર્મુખ થવાની વિધિ છે કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું પરનો પ્રતિભાસ છે, પર જણાતું પ્રતિભાસ રાખો. ક્યાં નિષેધ છે? કાલ કે વિચાર આવ્યો હતો કે સવારના પંકજને બેસાડવો, બે વખત મારે નહીં હાલે, અને આ બધાને રાજકોટ વાળાને લાભ મળે. એટલે વાત કરી કે ના ના, મારે અહીંયા નહીં, હું તો અહીંયા તમારી પાસે સમજવા આવ્યો છું, અહીંયા નહીં. ભલે એટલે નબળાઈને કારણે મેં કહ્યું, થોડી નબળાઈ રહી છે હમણાં, તો અરે બપોર હું લઉં ના પાડીએ. આ પ્રતિભા છે ને, એ એટમ બોમ્બ છે. એટમ એટલે મિથ્યાત્વના ચૂરા થઈ જાય, ક્ષાયિક થાય. હો હા, ક્ષાયિક વધ સમ્યક દર્શન થાય, એવી આ વાત છે. જેમ દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ, બધા પદાર્થો કોઈ બાકી નહીં, બધા પદાર્થોનો સમૂહ, અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્ય, અને વર્તમાન કાળના સમસ્ત, કોઈ પર્યાય બાકી નહીં, સમસ્ત અનંત પર્યાયો સહિત એક એક પરમાણુની ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયો સુધીઓ તો અનંત પર્યાય થઈ, તો અનંત પર્યાય સહિતનો એક પરમાણુ દ્રવ્ય, એક પ્રદેશી, એમ જીવ સંખ્યાત પ્રદેશી, એની ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય, એમાં નિગોદય આવી ગયું ને નારકીનું આવી ગયું, બધું આવી ગયું. અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, જણાય છે ને જાણે છે એમ આમાં લખ્યું નથી. આ તો 1000 વર્ષ પહેલાની સંસ્કૃત ભાષા છે. પ્રતિફલતી એનો અર્થ કેળો, પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિત થાય છે એટલે એમાં ઝળકે છે. જો ઝલકતા હૈ જ્ઞાન મેં, ઓ જ્ઞેય નહીં મગર જ્ઞાન હૈ. બે બીટી આવડે છે ને તો બોલ ને.
જો કુછ ઝલકતા જ્ઞાન મેં, ઓ જ્ઞેય નહીં મગર જ્ઞાન હૈ. જો કુછ ઝલકતા જ્ઞાન મેં, ઓ
હવે જ્યાં મોટર ઝલકી જ્ઞાનમાં, હે તો મોટર મારી ચિત્ત મલિનતા સ્વચ્છ છે, તો જ્ઞાન તો ઝલકે છે. ત્યાં ક્યાં
હા, સ્વચ્છ જ્ઞાન,
સ્વચ્છ શુદ્ધ નહીં,
શુદ્ધ નહીં,
અશુદ્ધ નહીં, શુદ્ધ નહીં ને સ્વચ્છ. અમારે તો ઘણા જીવો પરિચયમાં આવે ને, એમાં એક આત્માએ પૂછ્યું કે આ ભાઈ સ્વચ્છ કેમ તમે કયો છો, કાં અશુદ્ધ હોય ને કાં શુદ્ધ હોય, એટલો માર્ગ ક્યાંથી કાઢ્યો? એ તો ખરા ને, હે, કાં જ્ઞાન શુદ્ધ હોય અને કાં જ્ઞાન અજ્ઞાનીનું અશુદ્ધ હોય, પણ આ સ્વચ્છ ક્યાંથી કાઢ્યું? ત્રીજો ભેદામાં સમજી ગયા, બીજું શાસ્ત્રમાં છે એટલે કાઢ્યો છે. પછી શાસ્ત્ર વંચાયું, સ્વચ્છતા છે કે સ્વચ્છતા શક્તિ છે માટે સ્વચ્છ છે, ગુના એમ નથી, નિરપેક્ષ સ્વચ્છ છે સ્વભાવથી. નહીં, સ્વચ્છ તો ગુણ છે માટે સ્વચ્છ છે એમ નથી, એનો સ્વભાવ જ સ્વચ્છ છે, તો જ એવા સ્વ પર પ્રતિભાસે છે. ના ના નથી, નિરપેક્ષ. એટલે તો ભેદ જ્ઞાન નો અવકાશ રહે છે. સ્વ પરનો પ્રતિભાસ થાય છે તો કોક તો પરના પ્રતિભાસને દેખીને મોટર મારી, અને કેટલાકને મોટરનો પ્રતિભાસ થાય છે પણ કે મોટર મારી નથી, પ્રતિભાસ મય જ્ઞાન મારું છે. મોટરનો પ્રતિભાસ કયો? એ પ્રતિભાસ મય જ્ઞાન છે, મોટરમય નથી. અને મોટર છે માટે આ જ્ઞાન થાય છે, મોટરનું એમ પણ નથી. મોટરનું જ્ઞાન જ થયું નથી, મોટરનો પ્રતિભાસ કયો છે? એવું જ્ઞાન કયું છે કે જે જ્ઞાન આત્માને જાણે છે?
આત્માને જાણતું જ્ઞાન જોવી જોઈએ.
જ્ઞાન મોટરનું છે, પણ ઉનાળથી અભ્યાસ નથી એમ મને ઘણા વખત હમણાં લાગે છે. અભ્યાસ નહીં, પ્રતિબિંબિત થાય છે. સર્વોત્કૃષ્ટ ચેતના સ્વરૂપ પ્રકાશ જૈવંત વર્તો, કેવળ જ્ઞાનને જૈવંત વર્તો કહ્યું. હવે એની ટીકા, ટાઈમ તો થઈ ગયો છે, બે મિનિટ લઈ લઈ. તે પરમ જ્યોતિ, સમ્ય જ્ઞાનને જ્યોતિ કહેવાય અને કેવળ જ્ઞાનને પરમ જ્યોતિ કહેવાય. સાધકનું જ્ઞાન હોય એને જ્યોતિ કહેવાય, પણ એને પરમ જ્યોતિ ન કહેવાય. આ પરિપૂર્ણ કેવળ જ્ઞાને પરમ જ્યોતિ. તે પરમ જ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જૈવંત વર્તે છે. એ આગળ શુદ્ધ લગાડી દીધું, વર્તે છે. તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં, જો શુદ્ધ ચેતના અહીંયા રાખી અને એના પ્રકાશમાં બહારના બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. અહીંયા જ્ઞેયો અહીંયા આવતા નથી, જ્ઞાન એની સન્મુખ થતું નથી અને જ્ઞેયોનો પ્રતિભાસ થઈ જાય છે. આ શું ચમત્કારિક વાત છે! બધા જ જીવાદી પદાર્થો, જીવ અજીવ પુદ્ગલ બધા સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. પદાર્થો પ્રતિભાસ થાય છે એટલું જ રાખું, પણ એના તે પદાર્થના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતના દ્રવ્યો અંદર પ્રતિભાસે છે દર્પણની માફક. એ પ્રતિભાસ જેમાં થાય છે એ તો જ્ઞાન છે. જેનો પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનથી અભેદ છે, અને જેનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનથી ભિન્ન છે. જેનો પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનથી અનન્ય ભિન્ન અભિન્ન છે, અને જેનો એટલે રાગનો પ્રતિભાસ થયો તો રાગ તો ભિન્ન છે. અહીંયા પ્રતિભાસમાં ક્યાં આવે છે? પ્રતિભાસમાં તો કોઈ જ્ઞાન થયું. એટલે બહુ ભેદ જ્ઞાનની કળા પ્રતિભાસમાં ઊંચા ઊંચી છે. બપોરે 3-4 છે, કાલનું જરા કાર્ય કહી દો.